நமோ நோயே சௌரியந்தானம், நமோ நோயே சௌதானம், நமோ நோயே சௌராயிரியானம், நமோ நோயே சௌஜாயானம், நமோ நோயே சௌ திரிகாலவர்த்தி சாவனம், ஓம்காரம் எங்கு சயோக நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்களம் பகவான் மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமா சுமதி சாராய் சுவானம் பூத்தியாசாஸ்தி சித் சுவாய் பவாய சர்வாணிதா.
வஸ்து ஸ்வரூப் એમ છે પણ કાર્ય થાય છે એ કારણમાં કાર્ય નથી થતું. સમજાણું કઈ હે? એ પર્યાયમાં થાય છે, કાર્ય એ પર્યાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ આનંદ કેવળ વીર્ય એ બધું કાર્ય છે, પર્યાય છે. ને પર્યાયમાં કાર્ય થાય છે, પણ કાર્યનો ઉપાધિ ભાવ ન ગણતા કારણને ઉપાધિ ગણતા કાર્ય પર્યાય પ્રગટ થાય છે. કાર્યને ઉપાધિ ગણીને કાર્ય નવી પર્યાય પ્રગટ થતી નથી. માટી છેલ્લો સરવાળો 50મી ગાથામાં કહ્યો કે સહજ પરમ સ્વભાવ ભાવરૂપ આત્મા જે કારણરૂપ ત્રિકા શુદ્ધ કારણ પરમાત્મા છે, જે કારણ સમયસાર શુદ્ધ ધ્રુવ એક રૂપ ત્રિકા સદ્રશ છે, કાર્ય હોઈ શકે નહીં. સમજાય? માટી પર પર્યાયને પરદ્રવ ગણ્યું અને ત્રિકાળ વસ્તુને સ્વદ્રવ ગણ્યું. ભાઈ પર્યાયને પરદ્રવ ગણ્યું, વસ્તુ જે ત્રિકાળ જ્ઞાય એકરૂપ સ્વભાવ છે તે સ્વદ્રવ ગણ્યું અને એક સમયનો પર્યાય છે તેને પરદ્રવ ગણ્યો. કેમ કે પરદ્રવમાંથી નવી દશા થતી નથી. નવી દશા જે થાય છે એ ત્રિકાળ શુદ્ધ સ્વભાવને આશરે થાય છે, માટે એને સ્વદ્રવ ગણ્યો અને પર્યાય પ્રગટ થાય એને પણ પરદ્રવ ગણ્યો. કારણ કે વસ્તુ એક રૂપ રહે તેને સ્વદ્રવ ગણ્યો અને નવી 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 પર્યાય થાય તેને પરદ્રવ ગણ્યો છે. એ પરદ્રવને કાર્ય ગણી, સ્વદ્રવને કારણ ગણી, અને કારણ ઉપાધિ છે પણ પરદ્રવ એવો કાર્ય ઉપાધિ અંગીકાર કરવા જેવો નથી. એમ વાતને અહીંયા 50મી ગાથામાં છેલ્લો મર્મ સિદ્ધ કર્યો. અનાદિ સત સ્વરૂપ, અનાદિ સંતોએ અનુભવેલું સ્વરૂપ, અનાદિ કેવળીઓએ જાણેલું ને કહેલું સ્વરૂપ, એને સ્પષ્ટ રીતે 50મી ગાથામાં પરદ્રવ્ય પર્યાયને કહીને આદરણીય ત્રણકાળ ત્રણ લોકમાં જો હોય તો એક જ ત્રિકાળ સ્વભાવ તે કારણને આદરણીય. કો સમજાય છે કાંઈ? આમાં તો એકલી આત્માની વાત આવી, આમાં શું કરવું એ આવ્યું મને? આમાં શું કરવું એ આવ્યું કે ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ જે વસ્તુનો સ્વભાવ શક્તિથી ભરેલો છે એની શ્રદ્ધા કર, એનું જ્ઞાન કર ને એમાં રમણતા કર, એ જ મોક્ષ માર્ગ છે. બીજો કોઈ ત્રણ કાળ ત્રણ લોકમાં મોક્ષ માર્ગ છે નહીં. એ વાત સાબિત કરીને હવે અમૃતચંદ્રાચાર્યના શ્લોકનો આધાર આપે છે. શ્રીમદ અમૃતચંદ્ર સૂરીએ સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં 185માં શ્લોક દ્વારા કહ્યું છે કે
Thank you.
આધાર ભગવાન કુમકુંદાચાર્યનો તો છે, એની ટીકા કરીને વળી અમૃતચંદ્રાચાર્યનો આધાર આપે છે. જેમના જ્ઞાનનો અભિપ્રાય ઉદાત છે, જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત છે, એટલે જેના જ્ઞાનનો અભિપ્રાય ઉદાર, ઊંચ, ઉજ્જવળ અને ઉદાત છે, જેમના ચિત્તનું, ચિત્તનું એટલે જ્ઞાનનું, જેના જ્ઞાનમાં ચરિત્ર એટલે જ્ઞાનનો અભિપ્રાય ઉદાત, ઉદાર, ઊંચ અને ઉજ્જવળ છે, જાણે ઉદાર ગયો, જેના જ્ઞાનમાં અભિપ્રાય ઉદાર છે, એ ઉદારી ઉદારવંત જીવોએ શું કરવું કે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો. જેમના જ્ઞાનમાં અભિપ્રાય ઉદાર, ઊંચ, ઉજ્જવળ અને ઊંચો અભિપ્રાય છે, એવા જીવો મોક્ષાર્થીઓએ આ સિદ્ધાંતનો, આ નિર્ણયનો, આ નક્કી ચોક્કસ ભાવનો, આ ત્રણેય કાળ એક પ્રકારના નિયમના ભાવનું સેવન કરો. શું કે હું તો શુદ્ધ ચૈતન્યમાં એક પરમ જ્યોતિ સદાય છું. આ ઉદાર કેમ કે પર્યાયમાંથી પર્યાય આવતી નથી, પર્યાયમાંથી પર્યાય માને ઉદાર નથી, એ ઉદાર નથી, એના જ્ઞાનનો અભિપ્રાય ઊંચો નથી, એના જ્ઞાનનો અભિપ્રાય હલકો અને ઊંધો છે. શું કયું સમજાય છે? કાંઈ જેના જ્ઞાનમાં અભિપ્રાય ઉદાર, ઊંચ ને ઉજ્જવળ ઉદાર છે, એ નિમિત્તથી ધર્મ ન માનો, વ્યવહારથી ધર્મ ન માનો, પર્યાય માંથી પર્યાય ન માનો, ઉદાર થતા હો તો ઉદાર તો સ્વભાવમાં થાવ, કારણ કે સ્વભાવમાંથી પર્યાય પ્રગટ થાય છે. પર્યાયમાંથી, પુણ્યમાંથી કે નિમિત્તમાંથી, ધર્મની પર્યાય ત્રણ કાળમાં કોઈને પ્રગટ થતી નથી. સમજાય છે? કઈ ભાઈ ઉદાર થવાનું આવ્યું. ઉદાર ઉદાર થાવ કે છે, કંજુસ ન થાવ, કંજુસ ન થાવ, જ્ઞાનના અભિપ્રાયમાં ઉદાર થાવ, ઊંચ થાવ, ઉજ્જવળ થાવ, એવા મોક્ષાર્થીઓએ આ સિદ્ધાંતનું સેવન કરો. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું, ત્રિકાળ પરમ કારણ સ્વભાવ વિનાયક મૂર્તિ જ હું છું. મારો સ્વભાવ ત્રિકાળ એક રૂપ સદૃશ આનંદ કંદ વિનાયક કારણ પરમાત્મા કારણ શક્તિ સ્વરૂપથી હું છું. હું તો શુદ્ધ એટલે પવિત્ર, ત્રિકાળી પવિત્ર, ચૈતન્યમય જે જ્ઞાન ને દર્શનમય અભેદ એક પરમ જ્યોતિ જ સદાય છું. જેનો અભિપ્રાય સવળો કરવો હોય, જેને સાચા અભિપ્રાયમાં ઉદાર થવો હોય, જેને સાચા અભિપ્રાયના ઊંચને ઉજ્જવળ કરવું હોય, તેવા મોક્ષના અર્થી જીવોએ આ એક જ સિદ્ધાંતનું સેવન કરો કે હું તો શુદ્ધ ચૈતન્યમાં એક પરમ જ્યોતિ જ સદાય છું. વિનાયક 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 ત્રિકાળ આનંદ કંદ શુદ્ધ પરમ ધામ, અનંત અનંત કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થવાનું પણ ધામ, સદાય હું પરમ જ્યોતિ છું. એ જ અંગીકાર કરવા જેવું, બાકી કોઈ અંગીકાર કરવા જેવો સમજાણું કાંઈ. હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ સદાય છું. પરમ જ્યોતિ કેમ કહ્યું? આ હેડી અવસ્થા અને વિકારી અવસ્થા એને બાળી નાખવાની તાકાત મારા ત્રિકાળ ચૈતન જ્યોતમાં છે. હેણીને નાશ કરીને પૂરી થવાની, વિકારનો નાશ કરીને વિતરાગ થવાની એ તાકાત હું તો શુદ્ધ ચૈતન્યમય પરમ જ્યોતિ છું. એ અગાઉ છે પરમ પરિણામિક ભાવ એવો છે કે સંસારરૂપી દાવાનળને ઓલવાને અગ્નિ સમાન છે. એ ત્રિકાળગિરાયક સ્વભાવ એકલો ચૈતન્ય જેમાંથી અનંતી કેવળ જ્ઞાનની પર્યાય વહે પરણમે એવો જે આનંદતમ જ્ઞાયક જ્યોતિ એ સદાય હું એવો છું. જેને અભિપ્રાય શુદ્ધ કરવો હોય, જેને અભિપ્રાય નિર્મળ કરવો હોય, જેને અભિપ્રાય ઉદાર ને ઉચ્ચ કરવો હોય એને આ સેવન કરવું બીજા માટે આ વાત કરાતી નથી. ઓ સમજાય છે કાંઈ? ત્રણ કાળ ત્રણ લોકનો એક સિદ્ધાંત, સર્વજ્ઞોનો, સંતોનો, જ્ઞાનીઓનો, મુનિઓનો, શાસ્ત્રનો, કે હું ત્રિકાળ એક પરમ ચૈતન્ય જ્યોતિ જ નીચે સદાય છો. ત્રણેય કાળ મારામાં સીધ ને સંસારના બે ભેદિતો વ્યવહારનો વિષય છે. સીધ ને સંસાર બે વ્યવહાર નહીનો વિષય છે. હું તો ત્રિકાળ એક જ્ઞાયક સ્વભાવ છું. જો આ વાણી આગળ કહેશે ગાથાઓમાં, આવી વાણી જ્ઞાનીના મુખે નીકળે એ વાણી એને કાને સમ્યક દર્શનને નિમિત્ત રૂપે કહેવાય, એ સિવાય નિમિત્ત રૂપે પણ કહેવાય નહીં. પછી કહેશે આ ગાથા પછી પાંચ ગાથામાં, એને જયારે શુદ્ધ જ્ઞાયક સ્વભાવ તરફ વલણ થાય અને શાસ્ત્રે પણ એ કહ્યું, જ્ઞાનીની મુખમાંથી વાણી પણ એમ નીકળી કે તું ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ એક રૂપ છો, આ એવી વાણી જીનની સૂત્રની અને જ્ઞાનીની વાણી એને નિમિત્ત રૂપે કહેવાય છે, એ સિવાય નિમિત્ત રૂપે પણ કહેવાતી નથી. સમજાય છે કાંઈ? હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું અને આ જે ભિન્ન લક્ષણવાળા જુદા જુદા લક્ષણવાળા એક સમયનો વિકારી પર્યાય અને એક એક સમયની પર્યાય એ ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે. ત્રિકાળમાંથી જે નવી પર્યાયને વિકલ્પ ઉઠે છે તે હું નથી, એવડો હું નથી. ભાઈ પ્રગટ પર્યાય થાય છે, કોઈ પુણ્ય વિકલ્પો નથી, નિમિત્તો નથી, એ તો ક્યાંય એની વાત નથી. આ તો નવી પ્રગટ પર્યાય ભિન્ન ભિન્ન લક્ષણવાળી વિકલ્પને પર્યાય પ્રગટ થાય છે. એ ભાવો તે હું નથી, ત્રિકાળ હું નથી. ત્રિકાળ હું સદાય પરમ જ્યોતિ ચૈતન મૂર્તિ છું. કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે, કારણ કે તે બધાય મને મારા ત્રિકાળ સદાય ચૈતન જ્યોતિ એક સ્વભાવ માટે લાભદાયક છે નહીં માટે પરદ્રવ્ય કાર્ય થાય છે પર્યાયમાં, પણ છતાંય પર્યાયને પણ સ્વદ્રવ્યનું અવલંબન લેવા પર્યાય વળે છે સ્વદ્રવ્યમાં. કાર્ય પર્યાય વળે છે ત્રિકાળ જ્ઞાયક શુદ્ધ ચૈતન્યના અવલંબનમાં, ત્યારે કાર્ય પ્રગટ થાય છે. માટે પર્યાયને પરદ્રવ્ય ગણી અને ત્રિકાળ દ્રવ્યને સ્વદ્રવ્ય આદરણીય કહેવામાં આવ્યું છે. સમજાય છે કાંઈ? જેના ઉદારચિત છે, જેનું હૃદય ઊંચ ને ઉજ્જવળ છે, જેનો અભિપ્રાય શુદ્ધ કરવો છે, જેને પરમ સત્ય હૃદયમાં ધારણ કરવું છે, જેને અભિપ્રાયની ઉદારતા મોટી ખાણ ચૈતન્યની એક સમયનો પર્યાય એક સમયનો વિકલ્પ એક એમાં કંઈ ખાંડબાળ છે નહીં. જેના ચિત્તનો અભિપ્રાય ઉદાર કરવો હોય, દાની થવું હોય, પ્રગટ કરવાનું ખપી થવું હોય તો એને આ સિદ્ધાંત સેવન કરવું. આત્માને દાન દેવું હોય દાની, એટલે ભાઈ દાની થવું હોય, એટલે દાન કોઈ પર નંબરની વાત નથી. સંપ્રદાન આત્માની પર્યાયમાં દાની થવું હોય, આત્માની પર્યાયમાં દાન દેવાને દાની થવું હોય તેણે એવા ઉદાર અભિપ્રાયને શિવો કે હું ત્રિકાળ શુદ્ધ ચૈતન જોતો છું. પર્યાયને વિકલ્પના ભેદ બધો વ્યવહારનો વિષય જાણવા જેવો છે પણ યાદરવા જેવો નથી. કો સમજાય છે કાંઈ? જો આને ઉદાર કયો હમણાં, પૈસા બીજા ખર્ચે ઉદાર નો કયો. અરે પૂંજ કરે અને ઉદાર, પૂંજના પરિણામ કરે ને ઉદાર ન કયો. એક સમયની પર્યાય આગ્રહ એને ઉદાર ન કયો. ભાઈ એક સમયની પર્યાય ને આદરે ઉદાર, કારણ એક સમયની પર્યાય તો વૈદેશી માટે એને તું આદરીશ તો એ ઉદાર છે નહીં. એક સમયનો વિકલ્પ ઉઠે પૂંજનો વ્યવહાર રત્નત્રયનો એ વયો જશે પણ એને મારી તું ઉદાર છો. ઉદાર ઉજ્જવળ અને ઉદાર જેનો અભિપ્રાય છે અને જેને એ અભિપ્રાયનું સેવન કરવું હોય તો ત્રિકાળ સંતો કેવળી અને આત્માનો સ્વભાવ એવો જ છે કે ત્રિકાળ ચૈતન્ય જ્યોતનો હું આદર કરું. એ જ અભિપ્રાય સત્ય ને સમ્યક છે, એ સિવાય કોઈ સમ્યક છે નહીં. કો સમજાય છે કાંઈ? આજી ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો અનેક અનેક કેવું છે. અનેક અનેક તે આદરણીય નથી, એક તે આદરણીય ભાઈ. હું તે શુદ્ધ ચૈતન્યમાં એક લીધું છે ને, એક ત્રિકાળ 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 એક તે આદરણીય છે. પણ જે વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય તે અનેક તે હું નથી. અનેકનું લક્ષણ પર્યાય પર્યાયમાં અનેકતા આવતા ધર્મની પર્યાય અનેક પ્રગટ થતા એનું લક્ષ આશ્રય કરવા જતા રાગ થાય છે. શુદ્ધ ઉપાદન દ્રવ્ય, શુદ્ધ ઉપાદન દ્રવ્ય, અહીં તો ત્રિકાળ શુદ્ધ ઉપાદાન દ્રવ્ય શુદ્ધ ઉપાદાન છે. ત્રિકાળ જે કારણ શુદ્ધ ઉપાદાન પોતે દ્રવ્ય કારણ પલટીને કાર્ય થાય છે. એક વાત સરખી બે નહીં, એ પછી શાસ્ત્ર ને પાના વાંચે એમાં એક એનો અક્ષર હાસો હોય નહીં. પોતાની દ્રષ્ટિ અર્થ કરે, પોતાની દ્રષ્ટિ ઘડી બહારે અને ઊંધા લાકડા હલવે. આ અહીં ભગવાન અમૃતચંદ્રાચાર, અહીં કુંદકુંદાચાર ને અહીંયા પદ્મ મળધારી દેવ, એનો સાર અનંત ત્રણ કાળ ત્રણ લોકનો સાર કે સિદ્ધાંતનું એ સેવન કરો. જો સિદ્ધાંતનું સેવન કરો, એ સેવન કરો એ પર્યાય છો. સેવન કરવાની એ તો પર્યાય છે, પણ એનું સિદ્ધાંતનું સેવન કરો કે હું ત્રિકાળ એક રૂપ ચૈતન જ્ઞાય છું, એ જ કારણ છે, બાકી કોઈ કારણ છે નહીં. વિવિધ પ્રકારના ભાવો, અમે એક કહ્યું તું ને એની અમે વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી. અનેક પર્યાયોનો આશ્રય તે મારું સ્વરૂપ નથી. એક રૂપ ત્રિકાળ સ્વભાવ છે તે મારું સ્વરૂપ છે, તે આ દ્રવ્ય દ્રષ્ટિ છે. આ કારણ પરમાત્મા અંગીકાર કરવા જેવો છે. એ અમૃતચંદ્રાચાર્યનો આધારે કહો. હવે પચાસમી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્લોક પોતે કહે છે. હવે પદ્મમળધારી પોતે શ્લોક એને માટે કહે છે.
Thank you.
જીવાસ્તિકાય થી શબ્દ બીજો વાપર્યો ભાઈ, કારણ સમયસાર ત્રિકાળ કહો, કારણ પરમાત્મા ત્રિકાળ કહો, દ્રોવ કહો, શુદ્ધ જીવાસ્તિકાય કહો, નિત્ય કહો, કારણ સમયસાર ત્રિકાળ કહો, કારણ શુદ્ધ જીવ કહો, એ બધું એ છે. શુદ્ધ જીવાસ્તિકાય થી, શુદ્ધ જીવાસ્તિકાય થી ત્રિકાળ દ્રોહ એક સ્વરૂપ, કારણ પરમાત્મા કહો, શુદ્ધ જીવાસ્તિકાય કહો. એક સમયનો પર્યાય ને વિકલ્પનો ગૌણ કરી દઈને, એક સમયનો પર્યાય ને વિકલ્પ ને રાગ નો ગૌણ કરી, ગૌણ એટલે એનું લક્ષ છોડી દઈને, ત્રિકાળ જે શુદ્ધ જીવાસ્તિકા એક રૂપ ચિદાનંદ આનંદ કંદ ધ્રુવ સામાન ધ્રુવ પીડ્યો છે, એનાથી અન્ય એવા જે બધા પૂદગળ દ્રવ્યના ભાવો તે ખરેખર મારા નથી. એનાથી જે અન્ય બધા જે પર્યાયને આશરે રાગ આદિ થાય, માટે બધા પૂદગળ દ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી. કોણ જાણું કઈ શુદ્ધ જીવાસ્તિકાય એકની વાત છો, એક જીવાસ્તિકાયની, બધા જીવાસ્તિકાયની વાત નથી. શુદ્ધ પોતે ત્રિકાળ, શુદ્ધ જીવ, શુદ્ધ જીવ અસ્થિ છે કાય અસંગ પ્રદેશી, ત્રિકાળ એક રૂપ ધ્રુવ આનંદ કંદ જ્ઞાયક સ્વભાવ છે. એનાથી અન્ય એવા જે બધા પૂદગળ દ્રવ્ય પરનું લક્ષ્ય કરવાથી પૂદગળ નામ રાગની ઉત્પત્તિ અને કર્મનું બંધન થાય, લક્ષ્ય એટલે આશ્રય કરવાથી, જ્ઞાન કરવાથી, વ્યવહારનો વિષય છે. બધા પૂદગળ દ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી. આમ જે તત્વવેદી સ્પષ્ટપણે કહે છે, આમજી તત્વનો જાણનાર સ્પષ્ટપણે કહે છે, આમજી તત્વનો જાણનાર સ્પષ્ટપણે માને છે. અહીં તો કહે છે નું જોર આપતા વાચકનું જોર આપ્યું છે, પણ વાંચી અંદર પડ્યો. આમજી તત્વનો જાણનાર સ્પષ્ટપણે માને છે અને કહે છે, તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. તે અતિ અપૂર્વ સિદ્ધિ, અતિ અપૂર્વ સિદ્ધિ એટલે મુક્તિ, અનંત કાળે નહીં પ્રગટેલી એવી મુક્તિ દશારે પામે. તો કેની કહેનું વજન આપ્યું, જેની વાણીમાં આટલું જોર આવે છે એનું જોર વાણીનું નથી કહેવું, એનો પાછળ વાચ તત્વનો જે છે, એક શુદ્ધ ભગવાન કારણ પરમાત્મા સિવાય ક્યાંય પણ મારે આદરણી ત્રણ કાળમાં છે એમ પોતે માને છે ને જગતને કહે છે, જગતને કહે છે. એ ભાષા તિથી લીધે આવે છે આગળ. જ્ઞાનીના વચનો નિમિત્તરૂપ કહેશે, આવું જે કહે છે અને એ અંતરભિપ્રાયના આશરે સમજે છે એને વિતરાગની વાણી અને ગુરુની વાણી નિમિત્તરૂપે કહેવાય છે. નહીતર તો અનંતવાર સમૌસરણમાં સાંભળ્યું છતાં કાંઈ એને પોતાના અભિપ્રાય બધી વાત ખતવી, સમજાય છે. સર્વજ્ઞ કાંઈ કે શાસ્ત્ર, કાંઈ કે જ્ઞાની, કાંઈ કે પોતાની દ્રષ્ટિએ એનો અર્થ કર્યો અને પોતાની દ્રષ્ટિ જ્ઞાનીને પણ ખતવી નાખ્યા, એવી દ્રષ્ટિવાળાની વાત અહીંયા કરતા નથી. આય તો જે તત્વવેદી સ્પષ્ટપણે ચોખ્ખી વાત કરે છે કે એક તારા જીવાસ્તિકાય સિવાય અને મારો મારા જીવાસ્તિકાય સિવાય ત્રણ કાળમાં મુક્તિ ને મોક્ષનો માર્ગ કોઈ છે નહીં, એમ જે સ્પષ્ટપણે કહે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. તે અતિ અપૂર્વ સિદ્ધિ, સાધારણ સિદ્ધિ તો પામે કેવળ અમુક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવી પર્યાય ની, આ તો અતિ અપૂર્વ અનંતે કાળે નહીં મળેલી એવી પરમાત્મા પૂર્ણ પરમ મુક્ત દશાને પામે છે. એ પદ્મમૂળધારી દેવ શ્લોક કહ્યો, કુમકુંદાચાર્ય કહ્યો હતો. સ્વદ્રવ્ય પરદ્રવ્યની વ્યાખ્યા પદ્મમૂળધારી દેવ ટીકા કરી હતી, અમરચંદ્રાચાર્યનો આધાર આપીને પુષ્ટિ કરી કે ભાઈ ચારે કોરથી જુઓ તો વાત આ છે, કોઈ પડખેથી બીજી વાત છે નહીં. હવે પાંચ ગાથા છેલ્લી, એવો ગાથાઓ બહુ અલૌકિક છે, બધી અલૌકિક છે એક એક, પણ આમાં હવે જ્ઞાની ને નિમિત્ત કઈ રીતે ઠરાવે છે એવી અદભુત અલૌકિક રીતે વાત કરી છે. વિવરીય અભિનિવેશ વિભજીય સદણમ એવ સમંતમ સંશય વિમો વિભમ વિજ વિભજીયમ હોય સન્નાણમ જલ મલિણ અગાઢ વિભજીય સદણમ એવ સમતમ અધિગમ ભાવો નાણ હે ઉપાદે તચાણ તું ભણિદા દંસણ મોહ સખઈ બહુદી સમતમ સન્નાણમ વિજદી મુખસ હોય સુણ ચરણમ વ્યવહાર નિચેણ દુ તમહા ચરણ પવખામી વ્યવહાર નહી ચરિતે વ્યવહાર નય હોદી તવ ચરણમ નિશ્ચય નહી ચારિતે તવ ચરણ હોદી નિચય દુ. શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ વિહીન તે સમ્યક્ત્વ છે સંશય વિમો વિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યક જ્ઞાન છે જન્મલય ગાઢપણા રહિત શ્રદ્ધા નથી સમ્યક્ત્વ છે આદિ અહેય પદાર્થનો અવબોધ સમ્યક જ્ઞાન છે જેનો સૂત્ર સમકિત હેતુ છે ને સૂત્ર જ્ઞાતા પુરુષ જે તે જાણે અંતર હેતુ દ્રગમોહક્ષયાદિક જેમ ને સમ્યક્ત્વ સન્નક જ્ઞાન તેમજ ચરણ મુક્તિ પંથ છે તેથી કહીશું ચરણને વ્યવહારને નિચય વળી વ્યવહાર નય ચારિત્રમાં વ્યવહારનું તપ હોય છે તપ હોય છે નિચય થકી ચારિત્ર જ્યાં નિચય નયે પેલા અનુવ્યાર્થ વિપરીત અભિનિવેશ એટલે અભિપ્રાય નો આગ્રહ રહીત સિદ્ધાંત સમ્યકત્વ છે ભાઈ આ વ્યવહાર સંકિત ની વાત છે જી હજી તો વ્યવહાર સંકિત ની વાત છે વિપરીત અભિપ્રાય રહીત સર્વજ્ઞ શાસ્ત્રકાર ગુરુ અને જ્ઞાની જે કઈ કે છે એ પરને લક્ષે વિપરીત અભિનિવેશ રહીત સિદ્ધાંત વ્યવહાર સંકિત છે હજી મોક્ષનું કારણ નહીં કો સમજાય છે કાંઈ સંશય વિમો ને વિભ્રમ રહીત જ્ઞાન તે સમ્ય જ્ઞાન છે પરતરફનું એ પણ વ્યવહાર જ્ઞાન છે સંશય વિમોહ અને વિભ્રમરહિત જ્ઞાન તે સમ્ય જ્ઞાન છે એ વ્યવહાર છે પરતરફની વાત છે ચળતા મલિનતા અને અગાઢતા રહીત સિદ્ધાંત તે સમ્યક છે એ પણ વ્યવહાર છે એ તો પહેલાની વાતની વ્યાખ્યા કરી છે એ અને ઉપાધિ તત્વોને જાણવાનો ભાવ તે સમ્ય જ્ઞાન છે એ પણ વ્યવહાર છે ભાઈ આ જે વ્યવહાર છે હજી તો વ્યવહારનો વિકલ્પ નિશ્ચય આવો હોય ને આવો વિકલ્પ હોય છે પછી કહે છે એ અને ઉપાધિ તત્વોને જાણવાનું ભાવ તે સમ્ય જ્ઞાન છે એટલી વાત કરી સમ્યક ચારિત્ર પછી કહેશે ભાઈ ધ્યાન રાખજો હવે કહે છે કે સાચા નિશ્ચય સંકેતનું નિમિત્ત સમ્યકત્વનું નિમિત્ત જીન સૂત્ર છે વિતરાગની વાણી છે જે વાણી એને કારણ પરમાત્માને ઉપાધિ તરીકે બતાવે છે એ જીન સૂત્ર વાણી માટે તેથી પચાસ પછી આ કહ્યું વિતરાગની વાણી જીન સૂત્ર એવી વાણી છે કે ત્રિકાળ જેમાંથી પર્યાય પ્રગટે તે કારણ પરમાત્માને ઉપાદેય તરીકે સ્વીકારે એ વાણી કહે છે એ વાણીને એ વાણીને નિમિત્ત તરીકે કહ્યું બહિરંગ નિમિત્ત છે, બહિરંગ નિમિત્ત છે. અંતરંગ કારણ પરમાત્માનો આદર કરીને શ્રદ્ધા થાય એને આ બહિરંગ નિમિત્ત કહેવામાં આવે છે. સમજાય છે? કાંઈ વિતરાગી સૂત્ર, તેથી શબ્દ મૂક્યો, જીન મૂક્યો છે ને, વિતરાગી વાણી. એટલે વિતરાગી વાણી એટલે વિતરાગ તરફ લઈ જાય અને જેમાં ભેદનો આશ્રય ન રહે, જેમાં ત્રિકાળ ચૈતન્ય ભેદનો આશ્રય બતાવે એને વિતરાગની વાણી કહેવાય. ભાઈ શું કહ્યું સમજાણું? કાંઈ વિતરાગ વાણીનો સાર, અભિપ્રાય, તાત્પર્ય, શાસ્ત્ર તાત્પર્ય, સૂત્ર તાત્પર્ય, એનો સરવાળો વિતરાગતા છે. વિતરાગતા એ ત્રિકાળ જ્ઞાયક સ્વભાવને અવલંબે જ પ્રગટે છે. કોઈ પર્યાયથી વિકલ્પથી નિમિત્તથી પ્રગટતો નથી. એમ વિતરાગની વાણી એ સમ્યકત્વનું નિમિત્ત છે. આવી વાણી નિમિત્ત કહેવાય છે. ઓ સમજાય છે? કાંઈ હવે બીજી રીત, જીન સૂત્રના જાણનારા પુરુષોને એવી વિતરાગી ભાવને જાણનારા પુરુષોને જીન સૂત્રો એટલે આમ શાસ્ત્ર કયા, પણ વિતરાગ જે કહે છે તે જાણ્યું છે અંતરમાં કે આત્મા રાગને પુન્યને પર્યાયથી આત્મા પ્રગટતો નથી, આત્મા ત્રિકાળ સ્વભાવના આશ્રય પ્રગટે એવું સમ્યક દર્શન થયું છે. એવું સમ્યક દર્શન જ્ઞાન કે ચારિત્ર ચોથેથી કેવળી સુધી લેવા. જીન સૂત્રના જાણનાર પુરુષોને, એકલા સૂત્ર નહીં હોય, શબ્દો નહીં, એકલા પાના નહીં, જીન સૂત્ર શબ્દ જીનને શાસ્ત્રમાં જે કહેવું છે, વાચ જે કહેવો છે, તો વાચકથી કથન છે, વાચ જે કહેવો છે કે આ આત્મા જ્ઞાયક કારણ સ્વરૂપ ત્રિકાળ છે, એની રૂચિ દ્રષ્ટિને અંતરદ્રષ્ટિ થઈ છે, એવા જીન સૂત્રના જાણનાર પુરુષોને સમ્યકત્વના જેને સમ્યક દર્શનનું પરિણામ પ્રગટે છે એને આ જીન સૂત્રના જાણનાર પુરુષોને બીજા સંકેતના પરિણામમાં અંતરંગ હેતુ કયા છે. ઓહો મારી વાત ભાઈ લ્યો, આ તો અર્થ બીજી જાતનો નીકળ્યો. અંતરંગ હેતુ બોલો, વિતરાગની વાણી બહિરંગ હેતુ, વિતરાગની વાણી એ વાણી બહિરંગ હેતુ છે. કોને? સમ્યક દર્શન પામનારને, પામનારને. અને પુરુષ એ અંતરંગ હેતુ છે, છે તો પર, છે તો એ પર, પણ એનો અભિપ્રાય છે યા પકડવા પકડે છે અંતર સ્વભાવને આશરે, તેથી નિમિત્તને અંતરંગ ભાઈ સ ઉપચારથી એને અંતરંગ હેતુ કયો છે. સમજાય છે? કાંઈ ભાઈ પુરુષ તો ઉપચાર જ છે ખરેખર, પુરુષે ઉપચાર છે ને વાણીએ ઉપચાર છે, પણ વાણીને બહિરંગ ઉપચાર કયો અને પુરુષને અંતરંગ ઉપચાર હેતુ કયો છે? કેમ કે એનો અભિપ્રાય પકડવો છે. વાણી તો ગૌણ છે, વાણી કહેવાનો જે અભિપ્રાય છે કે વિતરાગ આત્મા તું છો, ત્રિકાળ વિનાયક છો, એનું અવલંબન લે એવો એનો અભિપ્રાય પકડવામાં નિમિત્ત થાય છે. માટે વિતરાગી સૂત્રના જાણનાર પુરુષને સંકિત પામનાર જીવને આ પુરુષ અંતરંગ હેતુ કયા છે? કો સમજાય છે? કઈ સમ્યક દર્શન પામનારને એકલા પુસ્તકથી પમાય એમ હોઈ શકે નહીં ત્રણ કાળ ત્રણ લોકમાં. કો સમજાય છે? કઈ પહેલું પહેલી વાત છે, પહેલો જ્યાં દેશના થાય છે એને એની પાત્રતાની પર્યાય હોય એટલે ચૈતન્યનું એને પહેલું નિમિત્ત હોય જ. એની પર્યાય એને પરાધીન નથી, એના ક્રમે આવીને ઉભું રહે. પણ આનો પર્યાય સતનો જ્યાં ત્રિગાજ્ઞાયક સમજવાનો હોય એટલે એને જીન વિતરાગી સૂત્રનું જ બહિરંગ નિમિત્ત હોય છે. બીજા સૂત્રનું બહિરંગ નિમિત્ત હોતું અને વિતરાગી ભાવ અંતરથી પ્રગટ્યો છે દર્શન કે જીન સૂત્રના જાણનારનો અર્થ છે. વિતરાગનું તાત્પર્ય વિતરાગી દ્રષ્ટિ છે, વિતરાગનું તાત્પર્ય વિતરાગી ચારિત્ર છે. એ દ્રષ્ટિને ચારિત્રાદિ પ્રજ્ઞા છે. એ અંતરંગ હેતુ કયા છે? કો સમજાય છે? કઈ કોને અંતરંગ હેતુ કયા છે? સમ્યક દર્શન જેને પ્રગટ્યું છે એવા સમ્યક દર્શન પરિણામમાં વિતરાગની વાણીને બહિરંગ નિમિત્ત કહ્યું અને સૂત્રના જાણના ધર્માત્માને બીજાના સંકિતના પરિણામમાં અંતરંગ હેતુ કયા છે? કો સમજાય છે? કાંઈ જો સતને સતનું નિમિત્ત હોય એને એકલા પાના પુસ્તકનું નિમિત્ત હોય નહીં કે કોઈ પાના વાંચી નહીં થઈ જાય પહેલું હોઈ શકે નહીં. એ વાત ને અહીંયા જાહેર કરે છે ગર્જનભાઈ. એ તેની તૈયારી સમ્યક જ્ઞાન છે ને જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. માટે જ્યાં સ્વરે જાણનાર જ્યાં જાગ્યો એ વખતે પરપ્રકાશક ખીલ્યો એટલે પર નિમિત્ત પણ એવું સામે હોય એ વસ્તુનો સ્વભાવ. પરાધીનતા નથી, પરાધીનતા નથી કે એ ન હોય તો ન થાય એમ નથી. આ હોય એટલે હોય જ એ વસ્તુનો સ્વભાવ છે. સમજાય છે? એ કેસર ભરવું હોય તો ડબ્બો જ હોય, કેસર ભરવું હોય તો કોથળો ન હોય. એવો સંબંધ છે. પરાધીન કોઈ નથી કોઈને કારણે. સમ્યકત્વનું નિમિત્ત બાહ્યમાં વિતરાગી સૂત્ર કયા છે તો બે બાય, અને જીન સૂત્રના જાણનાર પુરુષો છે તો બાય. સમ્યક દર્શનના પરિણામ વાળાને એ ચીજ તો બહાર છે, પણ છતાં ભગવાન કુંકુંદાચાર્ય એવું નાખ્યું કે એને અમે અંતરંગ હેતુ કહીએ છીએ. સંકિત પામનારને અંતરંગ નિમિત્ત તરીકે ઉપચારતી હોય તો તેને અંતરંગ હેતુ ઉપચારતી કહીએ છીએ, અને વાણીને બહારથી નિમિત્ત કહીએ બહાર હેતુરૂપ ઉપચાર અને અંતરંગ હેતુરૂપ ઉપચાર. હોય મારી ભાષા એક બીજી જાતની સમજાણો. કારણ કે તેમને દર્શન મુહાદી મોહના ક્ષયાદિક છે. સમ્યક દર્શન પામનાર જીવને જે નિમિત્ત મળ્યું છે એ નિમિત્ત વાળા જીવને કાં તો દર્શન મોહનો ક્ષય થયો છે, કાં ઉપશમ થયો છે, ને કાંક સુપશમ થયો ક્ષયાદિક. ભાઈ આ તો બારમા ગુણસ્તરની વાત તો પોતે અંતરાત્મક તરીકે કરે તાર કરે છે ને, એ તો કરે છે. અત્યારે ભલે ગુણસ્તરનો એનો પ્રશ્ન નથી, બારમા ગુણસ્તરની વ્યાખ્યા પણ કરી નાખે. અંતરાત્મા બારમા ગુણસ્તર શુકલ ધ્યાન થાય તો આમ હોય બધું પાઠમાં આવે છે. શુકલ ધ્યાન હોય ન હોય નો પ્રશ્ન અત્યારે નથી. શુકલ ધ્યાન ધર્મ ધ્યાન કરે તો આમ થાય, શુકલ ધ્યાન કરે તો આમ થાય, એ શુકલ ધ્યાન કઈ મુનિને પોતાને હતું નહી, પણ સ્વભાવની ઉગ્ર ભાવનામાં એ વાણી બધી નીકળી ગઈ છે. વાણી નીકળી ગઈ છો, લાવ્યા નથી કોઈ, સમજાય છે? અહીંયા કે છે, જે કોઈ ધર્મી જીવ પોતાના આત્માનો અવલંબન લેવાની તૈયારી થઈ છે, કારણ પરમાત્માને અવલંબવાની યોગ્યતા થઈ છે, એને બહિરંગમાં વિતરાગી વાણી, જેમાં વિતરાગ તાત્પર્ય છે, વિતરાગ જ ચારેણ યોગનો તાત્પર્ય છે, વિતરાગ નામ સ્વભાવનું અવલંબન એ જ એનું તાત્પર્ય છે. એ વાણી એને નિમિત્ત હોય બહિરંગ, અને એ વાણીના સમજનાર જ્ઞાની જેને દર્શનમોહનો ક્ષય ઉપશમ કે ક્ષોભસમ થયો હોય, એ સંકિત પામનારને બહિરંગ ઉપચારથી, બહિરંગ એટલે ઉપચારથી અંતરંગ હેતુ કયા, સમજાય છે? હવે એ તો વ્યવહારની વાત કરી ને આ નિમિત્તની વાત કરી, એ નિમિત્ત નિશ્ચયનું છે. હવે સાંભળ મોક્ષને માટી, હવે નિશ્ચયની વાત આવે છે. સાંભળ મોક્ષને માટી સમ્યકત્વ હોય છે, એ નિશ્ચય છે. એ ત્રિકાળ ચૈતન સ્વભાવને અવલંબે સમ્યક થાય તે મોક્ષને માટી સંકેત છે. વ્યવહારથી વિકલ્પ હતો અને નિમિત્ત તરફનું વલણ પણ એ વિકલ્પ હતો. હવે એ કોને વ્યવહારને નિમિત્ત હોય છે, માથે જે વ્યવહાર કયો ના નિમિત્ત છે એમ કહ્યું ભાઈ, માથે વ્યવહાર કયો ને નિમિત્ત કહ્યું, એ કોને વ્યવહારને નિમિત્ત કહેવાય? કે મોક્ષને માટે સમ્યક હતો, સાંભળ, કે જેનો ચૈતન સ્વભાવ કારણ ભગવાન એને આશરે સમ્યક દર્શન થયું, એને મોક્ષને માટી સંકિત, એને ઓલા વ્યવહારને નિમિત્ત કહેવાય છે. કો સમજાય છે? કાંઈ બહુ ગાથા ઊંચી છે, બહુ સરસ આ શુદ્ધ ભાવને અધિકારે છેલ્લો અલૌકિક વાત ભગવાન કુનકુંદાચાર્ય સ્પષ્ટ કરી નાખી છે. લોકો કેટલાક અત્યારે ખતવી નાખે છે કે ગમે એવું નિમિત્ત હો, ગમે એવા પાના હોય, તમે તો એમાંથી પણ સમ્યક મેળવશું એમ મળે નહીં, કા પૂર્વનો સંસ્કાર હોવો જોઈએ, કા પૂર્વે પણ સાંભળેલું હોવું જોઈએ. પણ એક વાર જ્ઞાની પાસેથી એના પરિણામને જે ઉપાધિ ત્રિકાળ શુદ્ધ આત્મા છે એવો ફણકાર જ્ઞાની પાસેથી પેલો મળેલો હોવો, અને એવી પાત્રતા હોય એને જ હોય, તેથી આ વાત કરે છે કે એ મોક્ષને માટે જેનું સંકિત છે, સ્વભાવ તરફ વળેલી શ્રદ્ધા તે સંકિત છે. એની વ્યાખ્યા કરશે બધી ટીકામાં. આ તો અન્વ્યાર્થ, એકવાર બેનું કહ્યું તો અન્વ્યાર પણ આમાં વાંચવો, એટલે આ અન્વ્યાર્થ વાંચી છે. કો સમજાણો ભાઈ, ઓલો આ પહેલું વહેલું છે તે વાંચવું કેમ બેજભાઈ? મેં પેલો અન્વ્યાર્થ મૂકી દીધો ભાઈ એકવાર. મોક્ષને માટી સમ્યકત્વ હોય છે, અને આમાં જરી વાત બહુ સરસ છે ને, અન્વ્યાર્થ માંથી દીધી. સમ્ય જ્ઞાન હોય છે અને મોક્ષને માટે સમ્ય જ્ઞાન હોય, ઓલા વ્યવહારની વાત કરી, મોક્ષ માટે નથી. પહેલા જીવ સંકિતને જ્ઞાન કયા, એ તો વ્યવહાર છે, એ તો વિકલ્પ છે, એ મોક્ષને માટે નથી. પણ જે મોક્ષને માટે સમ્યક હોય છે, એવો વિકલ્પ હોય છે, કેવળી નથી એટલે, હોય છે, એટલું હોય છે. આ નીચે હોય છે ત્યાં વિકલ્પ હોય છે, બસ આટલું હોય છે. આનાથી અને આનાથી એ વાત નહીં. સાંભળ, મોક્ષને માટે સમ્યકત્વ હોય છે, સમ્ય જ્ઞાન હોય છે, અને ચારિત્ર પણ હોય. ચૈત્રણ લીધા ભાઈ, નીચેના લીધા, એ આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદ સ્વભાવ ધ્રુવ જ્ઞાયક, એને આશરે સમ્યક દર્શન, એને આશરે સમ્યક જ્ઞાન, એને આશરે ચારિત્ર, એ મોક્ષને માટે છે. જેટલું હજી જીન સૂત્રને અંતરંગ હેતુને નિમિત્તના લક્ષ્ય છે, એટલો હજી વિકલ્પને વ્યવહાર છે, એ વ્યવહાર મોક્ષનું કારણ નથી. સમજાણું કાંઈ? હવે કે છે તીથી હું વ્યવહાર ને નિશ્ચયથી ચારિત્ર કહીશ. ચારિત્ર બે પણ ખણ કહીશ કે છે, કારણ કે ઓલામાં ચારિત્ર નહોતો એમ ભાઈ, એટલે દર્શન જ્ઞાન બે બોલાય. વ્યવહાર ને નિશ્ચયથી ચારિત્ર કહીશ, ચારિત્ર બે પણ ખણ કહીશ કે છે, કારણ કે ઓલામાં ચારિત્ર નહોતો એમ ભાઈ, એટલે દર્શન જ્ઞાન બે બોલાય, બે બોલાવ્યા હતા. ચારિત્ર નો વ્યવહાર નીચે બે બોલ નહોતા આવ્યા, અને આમાં નિશ્ચયમાં ત્રણ બોલ આવી ગયા, દર્શન જ્ઞાન ને ચારિત્ર. હવે હું વ્યવહાર ને નિશ્ચય ચારિત્ર કહીશ. વ્યવહાર નહીં ના ચારિત્રમાં વ્યવહાર નહીં નું તપ ચરણ હોય છે, એટલે કે છઠ્ઠે ગુણ સ્થાને વિકલ્પ વાળો ભાવ વર્તે છે એને વિકલ્પ વાળો તપ કહેવાય છે. ત્રિકાળ જ્ઞાન સ્વભાવનું અવલંબન લઈને જે દ્રષ્ટિ જ્ઞાનને રમણતા મુનિને છઠ્ઠે ભાવલિંગી સંતને નગ્ન દશાને પ્રગટી છે એવા જે મુનિને વ્યવહાર નામ જે વિકલ્પ વર્તે છે શુભ રાગ, એવા જીવને શુભ વ્યવહાર તપ છે એમ કહીએ. કારણ કે હજી શુભ રાગમાં છે, દ્રષ્ટિ પ્રગટી છે, ચારિત્ર પ્રગટ્યું છે, પણ જે અંદર સાતમી ભૂમિકા નિશ્ચય ચારિત્રમાં ફરીથી થયો નથી. વ્યવહાર નહીં ના ચારિત્રમાં વ્યવહાર નહીં નું તપસણ હોય છે. તપસણ એટલે મુનિપણું, એ છઠ્ઠે ગુણ સ્થાને રાગાદીનો ભાવ વ્યવહાર મુનિપણું છે. નિશ્ચય નહીં ના ચારિત્રમાં નિશ્ચયથી તપસણ હોય છે. નિશ્ચય નામ સ્વભાવમાં લીન થઈ ગયો એવા તપસીને, અહીં તો એમ કહ્યું કે નિશ્ચયના ચારિત્રમાં નિશ્ચયથી તપસા હોય છે. ટીકામાં તો એમ લીશે કે સ્વભાવને આશરે જે સ્થિર થઈને પીડ્યો છે તપમાં એને નિશ્ચય ચારિત્ર હોય છે. સમજાય છે કાંઈ? કારણ કે તપ એટલે મુનિપણું લેવું છે, જેને વ્યવહાર મુનિપણું નિશ્ચય મુનિપણું. નિશ્ચય મુનિપણું એટલે સ્વભાવના ભાનસે ઠરી ગયો, અંદરમાં ઠરી ગયો છે, નિર્વિકલ્પમાં જામી ગયો છે એ નિશ્ચય મુનિ અને નિશ્ચય તપ. અને દ્રષ્ટિને ચારિત્ર સ્વરૂપ પ્રગટ્યા હોવા છતાં ઠર્યો નથી, હજી વિકલ્પ શુભ રાગમાં છઠ્ઠે રાગમાં શુભ ભાવમાં વર્તે છે એને શુભ રાગનું વ્યવહાર ચારિત્ર ગણીને વ્યવહાર તપમાં ઉભો છે એમ કહ્યું. નિશ્ચય તો છે, દર્શન જ્ઞાન ચારિત્ર તો છે, પણ નિશ્ચયમાં લીન નથી, માટે એને નિશ્ચય તપ કયો નથી. ભાઈ કો સમજાય છે કાંઈ આમાં? ઓહો, આ અન્વયાર્થ થયો. અન્વય ગાથામાં જ ઘણું કર્યું છે, પાંચે ગાથામાં. આ રત્નત્રયના સ્વરૂપનું કથન છે. પહેલું વેદ રત્નત્રયનું સ્વરૂપ છે, સમજાય છે? પછી બીજો પારિગ્રહ આવશે, અભેદ અનુપચાર રત્નત્રય ઓલી ગાથા જે છે એ મોક્ષ માટે પછી આવશે. પણ એ બે સાથે હોય છે. હા, એમ નહીં કે વ્યવહાર પહેલો ને નીચે પછી એમ છે, નહીં. અહીં તો એને ઓળખાવે છે, આવો જ્યાં નિશ્ચય હોય ત્યાં આવો વિકલ્પ હજી નહીં છે. સાધક છે, કેવળ જ્ઞાની છે નહીં, એટલે એને આવો વિકલ્પ, આવું જીન સૂત્રનું એને નિમિત્ત, પ્રથમ પણ નિમિત્ત ને અત્યારે પણ વલણ હોય, વિકલ્પ ઉઠે તો વિતરાગી વાણીનો સ્વાધ્યાય કહે છે. આ રત્નત્રયના સ્વરૂપનું કથન છે. ઓ સમજાણો, પ્રથમ ભેદ ઉપચાર રત્નત્રય આ પ્રમાણે છે. ભેદ ઉપચાર એટલે ભેદરૂપ વ્યવહાર, ભેદરૂપ વ્યવહાર રત્નત્રય આ પ્રમાણે છે. જે વિકલ્પ વાળો છે, જે શુભ રાગ વાળો છે, જે મોક્ષને માટે નથી, એનું આ કથન ચાલે છે. હરિવાદ ભાઈ, વિપરીત અભિનિવેશ રહીત શ્રદ્ધાનુરૂપ એવું જે સિદ્ધિના પરંપરા હેતુભૂત જુઓ એમાંય પણ વ્યવહારમાં એનો કે છે કે નિશ્ચયનું ભાન છે અને વ્યવહારમાં વિપરીત આગ્રહ રહીત વિપરીત અભિનિવેશ રહીત વિપરીત શ્રદ્ધા રહીત એને કોઈ આ સર્વજ્ઞ સિવાય સર્વજ્ઞની વાણીના ન્યાય સિવાય કોઈ કુદેવ કુગુરુ કુશાસ્ત્રની ક્યાંય લેશ માત્ર પણ શ્રદ્ધા હોવી જોઈએ નહીં તો એને વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે છે પણ નિશ્ચય શ્રદ્ધા હોય તો આટલી શરતો પર વાત બધી છે વિપરીત અભિનિવેશ રહીત શ્રદ્ધા અનુરૂપ અભિનિવેશ અભિપ્રાય વિપરીત ઊંધા અભિપ્રાય રહીત શ્રદ્ધાનુરૂપ એવું જે સિદ્ધિના મુક્તિ એની પરંપરા હેતુભૂત જો પરંપરા હેતુભૂત નિશ્ચય તો ત્રિકાળ જ્ઞાન સ્વભાવ તે કારણ સાક્ષાત મુક્તિનું કારણ છે પણ ઓલો વિકલ્પ ઉઠ્યો છે એ ક્રમે કરીને તોડી નાખશે માટે તેને નિમિત્ત રૂપે પરંપરા હેતુ હેતુ એટલે નિમિત્ત પરંપરા નિમિત્ત ભૂત ભગવંત પંચ પરમેષ્ઠી પ્રત્યેનું ચળતા મલિનતા નગાડતા રહીત ઉપજેલું નિશ્ચળ ભક્તિયુક્ત પણ તે સમ્યકત્વ છે નિશ્ચય સ્વ ભગવાન કારણ પરમાત્મા પ્રત્યે નિશ્ચય ભક્તિ પ્રગતિ કારણ પરમાત્માની અને જે શ્રદ્ધા સમ્યક મોક્ષનું કારણ થયું ત્યાં જે વિકલ્પરૂપ ભાવ વર્તે છે કે જે ભગવંત પંચ પરમેષ્ઠી હરિહંદ સિદ્ધ આચાર ઉપાય જાય મુનિ એ જ મોક્ષના નિમિત્તભૂત હોઈ શકે છે સમજાય છે અહીં પંચ પરમેષ્ઠીને વજન આપ્યું ભાઈ કો સમજાણો પંચ પરમેષ્ઠી પાંચ પદ અરિહંત સિદ્ધ આચાર ઉપાધ્યાય સાધુ એ વિતરાગી પદ છે પાંચે અલ્પ તારતમતામાં ફેર જરી અરિહંતમાં આચાર ઉપાધ્યાય સાધુ આજે ફેર સિદ્ધ પૂર્ણ થઈ ગયા છે છતાં પંચ અરિહંત સિદ્ધ આચાર ઉપાધ્યાય પ્રત્યેનું ચળતા મલિનતા આમે છે કે તેમ એ નહીં મલિનતા નહીં અગાઢતા અચોક્કસતા નહીં એ રહીત આ તો ત્રણ દોષ છે એ ત્રણ દોષ રહીત ઉપજેલું નિશ્ચળ ભક્તિયુક્ત ત્રિલોકના સર્વજ્ઞાદિ પંચ પરમેશ્વરી પ્રત્યે નિશ્ચળ ભક્તિયુક્ત પણ તે સમકત્વ છે એ વ્યવહાર સમકિતનો વિકલ્પ છે વિકલ્પ નામ શુભરાત સમજાણું કાંઈ એને વિષ્ણુ બ્રહ્મા કથિત વિપરીત પદાર્થ સમૂહ પ્રત્યેના અભિનિવેશનો અભાવ બોલે અસ્થિ કીધી એને કોઈ વિષ્ણુ કરતા બ્રહ્માએ કહ્યું કોઈએ કંઈ કહ્યું વગેરે એને કહેલા જે તત્વો સર્વજ્ઞ ભગવાન સિવાયના ત્રિલોકનાથ પરમાત્માએ એક સમયમાં જે તત્વો જાણ્યા જોયા અને વાણી દ્વારા કહ્યા એ કથિતથી વિપરીત એના કહેલાથી બધું વિપરીત પદાર્થ સમૂહ પ્રત્યેના અભિનિવેશનો અભાવ એના પદાર્થના આગ્રહનો અભાવ એટલે કોઈ અંશે પણ ભગવાન પંચ પરમેષ્ઠી સિવાય કોઈની વાણી ક્યાંય અંશે સત્ય છે એમ જેને અંદર પડ્યું એને વ્યવહાર શ્રદ્ધાના ઠેકાણા નથી ઓ સમજાય છે કઈ બોલી અસ્થિ હે હા હા એ વળી જુદું અહીં તો એ અહીં તો બ્રહ્મા વિષ્ણુ મહેશ અન્નમતિના જે કહેલા તત્વો હે એ ભગવાન બ્રહ્માએ પહેલા કહે જુદી વાત પછી આવી ભાઈ પાછું મેળવ્યું બોલ્યું પહેલી પહેલા પદોમાં આવ્યું હતું ને કે એ વિતરાગ તું બ્રહ્મા તું વિષ્ણુ તું પણ એના વિપરીત પદાર્થો નથી અહીં તો વિપરીત પદાર્થની વાત છે વિતરાગ સર્વજ્ઞ સિવાય પંચ પરમેષ્ટિએ કહેલા પદાર્થ સિવાય જે વિપરીત પદાર્થનો સમૂહ કયો છે એના પ્રત્યેના આદરનો અભાવ તે સમ્યકત્વ છે એવો અર્થ છે. સમજાય છે કાંઈ? આજે વ્યવહાર સંકેતની વાત આવે છે. આઈ હસું આઈ હસું આઈ ખરું આઈ ખરું એની વાત તો વ્યવહારની હતી નથી. આ વ્યવહાર સંકેતનો વિકલ્પ આવો હોય છે એ જણાવે છે. સમજાય છે? કોને? કે નિશ્ચય સમ્યક વાળાને. વિપરીત પદાર્થ સર્વજ્ઞ ભગવાન એ જે કયા પદાર્થ એ વસ્તુનું સ્વરૂપ છે. સ્વરૂપ છે તેવું જાણ્યું છે ને જાણ્યું છે તેવું કયું છે? કઈ ફેરફાર વસ્તુમાં છે? મહા સંતો મુનિઓ મહા સૂક્ષ્મના દરિયા વિરસેન સ્વામી આદિ થયા ગુમરસારના કરતા આદિ નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી દરિયા ફાટેલા જેના સૂક્ષ્મના એ પણ પુરુષોએ જ્યાં કઈ ધારણામાં પરંપરાએ મળેલી વાતમાં ફેરફેડ્યું કહ્યું. અમારો અધિકાર બીજી વાત કહેવાનો નથી.
અમને આ
ઉપદેશ મળ્યો નથી. અમે શી રીતે કહીએ? જે જાણ્યું છે ગુરુ ગમે આત્માથી જાણ્યું છે, પણ જે વાતનો એક ફરક હતી આ વાત દરિયા ફાટેલી બુદ્ધિ એવો તો અત્યારે હમણાં કોઈ પુરુષ આટલા વરોહમાં સેંકડોમાં પાક્યા નથી. એવા જેના છઠ્ઠે સાતમે ભાવલિંગ દશા અને જેની ફાટેલી પર્યાય દરિયા જેના સંખ્યા યાદ રહેવી મુશ્કેલ એ પુરુષને એમ કે જયારે એક વાત મમને ગુરુથી આ વાત મળી નથી શી રીતે કહીએ? સમજાય છે? એટલે કે છે કે એને એટલા ભાવ ભીરુ હતા, ભાવ ભીરુ હતા, ગુરુગમથી વસ્તુ મળેલી હતી. અને કે છે કે આવા સર્વજ્ઞ સિવાય બીજાના વિપરીત પદાર્થ પ્રત્યેનો આગ્રહ જેને અંદર હોય છે એને વ્યવહાર શ્રદ્ધાના ઠેકાણા હોતા નથી. અહીં નકાર કરે છે જો પદ્મ મૂળધારી દેવ પણ વ્યવહાર શ્રદ્ધાના વિકલ્પમાં પણ એને આટલો સત્ય ભાવ પરના આશરે પણ કેવળી અને પંચ પરમેષ્ઠી કહે છે તે ઉભો થઈ જાય એમાં ફેરફાર કરતો નથી. કો સમજાણું કઈ એવી શ્રદ્ધા હોય છે. સંશય વિમોહ અને વિભ્રમ રહિત જ્ઞાન તે જ સમ્ય જ્ઞાન છે. સંશય આમ હશે કે તેમ હશે એ મિથ્યા જ્ઞાન છે. વિમોહ વિપરીતપણું સમજાય છે ને, અથવા મૂંઝવણ કંઈક હશે કંઈક હશે, અને વિભ્રમ વિભ્રમણા ભ્રમણા વિપરીતતા એ રહિત તે જ સમ્ય જ્ઞાન છે. આજ વ્યવહાર છો કારણ કે સમ્ય જ્ઞાન દર્શન તો ચૈતન્ય આશરે હોય તે જ નિશ્ચય છે. નિશ્ચય જ્ઞાય કારણ પરમાત્માને આશરે નીચે કહેવાશે. પછી આ તો હજી વ્યવહારની વાત. સમ્યક ચૈતન ત્રિકાળને આશરે જ્ઞાન દર્શન પ્રગટ્યું છે એને આવું વ્યવહારું જ્ઞાન હોય છે. ત્યાં જીનદેવ હશે કે શિવદેવ હશે, વિતરાગ સાચા હશે કે શિવને શંકર બ્રહ્મા વિષ્ણુ વગેરેના કથનો કોઈ ઠેકાણે હશે એવો શંકારૂપ ભાવ તે સંશય એ જ્ઞાનીને વ્યવહારમાં પણ હતો નથી. સમકીર્તિને વ્યવહારમાં પણ એ શંકા હોતી નથી. શાક્યાદિ કથિત વસ્તુમાં નિશ્ચય, શાક્ય એટલે બહુ આદિ, એના કહેલા વસ્તુમાં નિર્ણય, બુદ્ધાદિ કહેલા પદાર્થનો નિર્ણય તે વિમોહ છે. સમજાય છે? વિમોહ વિપરીત મૂંઝવણ વિપરીત ભાવ વિપરીત નિર્ણય એ જેને હોતો નથી. અને અજ્ઞાન પણ વસ્તુ શું છે તે સંબંધી અજાણ પણ કંઈ કહેશી આમાં કંઈ ખબર પડતી એવો જે વિભ્રમભાવ તે સમકીર્તિને હોતો નથી. આ વિપરીત દર્શન અને વિપરીત જ્ઞાન વ્યવહાર એના દોષનો અભાવ વર્ણમો, સમજાય છે? પાપ ક્રિયાથી નિવૃત રૂપ પરિણામ તે ચારિત્ર છે આ વ્યવહાર. અને મુનિને છઠ્ઠે ગુણસ્થાને પંચમહાવર્તના પરિણામથી વિરોધ, હિંસા જૂઠવાદીના પાપના પરિણામથી રહિત તે વ્યવહાર ચારિત્ર છે. પંચમહાવર્તના જે છઠ્ઠે ગુણસ્થાને 28 મૂળ ગુણના જે પરિણામ, છઠ્ઠે ગુણસ્થાને મુનિના 28 મૂળ ગુણના પરિણામ જે પાપના પરિણામ શુદ્ધિ નિવૃત્તિ રૂપ છે તે વ્યવહાર ચારિત્ર છે. આમ ભેદોપચાર રત્નત્રય પ્રણતિ છે. લ્યો, આ બધો વ્યવહાર છે જે વિકલ્પ છે. આ રીતે તો ભેદ રૂપ વ્યવહાર રત્નત્રયની પ્રણતિ એટલે રાગની અવસ્થા છે. કો સમજાણો? હવે એ વ્યવહાર સાથે નિમિત્ત કેવું એની વાત કરીને નીચે કહેશે ભાઈ. એ વ્યવહારની વાત કરીને નિમિત્ત કેવું હોય એની વાત કે નીચે કહેશે. થઈ ગયું.